આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ જીએફએસ ગેલેક્સી પર થયેલા હુમલાની ટીકા કરી. અમેરિકાએ આજે સવારે ઇરાન પર નવા હવાઈ હુમલા શરૂ કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સામૂહિક વૃક્ષારોપણ, એક જ દિવસમાં 1.25 કરોડ છોડનું વાવેતર કરાયું. અમેરિકા, બ્રિટન અને 12 અન્ય પશ્ચિમી અને એશિયન દેશોએ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના વ્યાપક દાવાઓને ગેરકાયદેસર જાહેર કર્યા. ભારતે આજે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ જીએફએસ ગેલેક્સી પર થયેલા હુમલાની સખત ટીકા કરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જહાજ પર સવાર 11 ભારતીયોમાંથી 10ને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક ભારતીય ગુમ છે. ઓમાનમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. રાહત અને બચાવ કામગીરીમાં ઓમાનના અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છે. ભારતે આ સહાય માટે ઓમાન સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ ક્ષેત્રમાં વાણિજ્યિક જહાજો અને નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવવાનું બંધ કરવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર અવરોધ વિનાનું નેવિગેશન અને વેપાર શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત કરવો જોઈએ. અમેરિકાએ આજે સવારે ઇરાન પર નવા હવાઈ હુમલા શરૂ કર્યા. ઇરાને હોર્મુઝ સ્ટ્રેટમાં એક વાણિજ્યિક જહાજ પર હુમલો કર્યા પછી આ હુમલા કરવામાં આવ્યા હતા. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે અહેવાલ આપ્યો હતો કે આ હુમલામાં આશરે 140 ઇરાની લશ્કરી થાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. બદલામાં ઇરાને બહેરીન, કુવૈત, કતાર અને સંયુક્ત આરબ અમીરાતને નિશાન બનાવતા હુમલા કર્યા હતા. દરમિયાન ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડે આગામી સૂચના સુધી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો આદેશ આપતા ચેતવણી આપી હતી કે જો અમેરિકન હુમલા ચાલુ રહેશે તો બદલો લેવા માટે ઇરાન તૈયાર છે. આજે દેશભરમાં એક વિશાળ વૃક્ષારોપણ અભિયાન ચાલી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં રાજ્ય સરકારે વિશાળ વૃક્ષારોપણ અભિયાનના ભાગરૂપે 35 કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરથી રાજ્યવ્યાપી વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ટકાઉ ભવિષ્ય સુનિશ્ચિત કરવા અને પર્યાવરણના રક્ષણ માટે વૃક્ષારોપણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવી દિલ્હીમાં વૃક્ષમિત્ર અને પર્યાવરણ સંરક્ષણ સંકલ્પ કાર્યક્રમમાં બોલતા ચૌહાણે કહ્યું કે સમગ્ર વિશ્વ આબોહવા પરિવર્તન અને વધતા વૈશ્વિક તાપમાન અંગે ચિંતિત છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં એક જ દિવસમાં અંદાજે 1.25 કરોડ વૃક્ષોનું વાવેતર કરાયું. આ પ્રસંગે તેમણે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વર્ષ 2029 સુધીમાં હરિત આવરણ 20% સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી.
અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ નાગરિકોને હૃદયપૂર્વક પ્રણામ કરી અભિનંદન આપવા માંગુ છું. ખાલી ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1.25 કરોડ વૃક્ષો આજના દિવસમાં રોપિત કરવાનું કામ આપણા નગરજનોએ કર્યું છે. મિત્રો,
શ્રી શાહે આજે અમદાવાદ મહાનગરપાલિકાના 405 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું. કાર્બન ઉત્સર્જન વિશે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે તેમણે દરેક નાગરિકને પોતાના ઘર ઉપર સોલાર રૂફટોપ લગાવવા અને સોસાયટીના દરેક ખૂણે વૃક્ષો વાવવા પણ અપીલ કરી હતી.
હમણાં સોલાર રૂફટોપનો અંદાજ લગાવવામાં આવતો તો ભારત સરકારમાં હું તમને એક શુભ સમાચાર આપવા માંગુ છું. કોઈ એક મત વિસ્તારમાં સૌથી વધુ સોલાર રૂફટોપ લાગ્યા હોય તો એ આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર છે, જ્યાં સૌથી વધુ રાખે. પણ આને પણ એક અભિયાન તરીકે લો. મોટા ફ્લેટ હોય તો જનરલ કામોમાં લિફ્ટ માટે, સ્ટ્રીટ લાઇટ માટે વીજળી વપરાય, અને ઘર હોય તો ઘરનું વીજળીનું બિલ ઓછું થાય. એક પણ ઘર, એક પણ ફ્લેટ, એક પણ ધાબુ સોલાર રૂફટોપ વગરનું ના રહે એનું અભિયાન અમદાવાદ શહેર અને ગાંધીનગરના નાગરિકોએ ચલાવવું પડે.
અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ 101 ઓક્સિજન પાર્ક તથા 155 એસી ઇલેક્ટ્રિક બીઆરટીએસ એએમટીએસ બસનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત શ્રી શાહની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર તેમજ સમગ્ર ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાના ઉદ્દેશ્યથી આઈટીસી ઇન્ડિયા લિમિટેડ, વિશ્વનાથ રિયલ્ટર્સ, એસોસિએશન ઓફ ઓટોમોબાઇલ્સ ડીલર્સ અને શીતલ ઇન્ફાસ્ટ્રક્ચર ઇફકો તેમજ ગુડા સાથે શહેરમાં વૃક્ષારોપણ અને સતત 3 વર્ષ સુધી તેના જતન માટેના સમજૂતી કરાર કરવામાં આવ્યા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. ભારતીય જનતા પાર્ટીએ જણાવ્યું છે કે ભારત હિન્દ મહાસાગર અને હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં એક મજબૂત અને વિશ્વસનીય શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. નવી દિલ્હીમાં પક્ષના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની તાજેતરની મુલાકાતોએ ભારતના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે.
इंडियन नेवी और न्यूजीलैंड के डिफेंस फोर्स एक साथ मिलकर काम करेंगे. जो समुद्र है उसमें हम सब मिलकर कैसे कोऑपरेट करें, ये मैरिटाइम कोऑपरेशन का अरेंजमेंट एक मेमोरेंडम के रूप साइन हुआ है इंडिया और न्यूजीलैंड के बीच में. ठीक उसी प्रकार मैरिटाइम सिक्योरिटी डायलॉग यह भी आरंभ हुआ है.
વર્ષ 2016ના મધ્યસ્થી ચુકાદાના આધારે અમેરિકા, બ્રિટન અને 12 અન્ય પશ્ચિમી અને એશિયન દેશોએ આજે દક્ષિણ ચીન સમુદ્રના ચીનના વ્યાપક દાવાઓને ગેરકાયદેસર જાહેર કર્યા. આ 14 દેશો દ્વારા જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ વિવાદિત પાણીમાં પ્રાદેશિક સ્થિરતાને જોખમમાં મૂકતી અસ્થિર ક્રિયાઓને નકારે છે. દરમિયાન 27 દેશોના યુરોપિયન સંઘે એક અલગ નિવેદન જાહેર કરીને આ નિર્ણયને વિવાદોના શાંતિપૂર્ણ નિરાકરણમાં એક સીમાચિહ્નરૂપ નિર્ણય ગણાવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એસ જાનકીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિ સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે દેશે એક મહાન ગાયિકા ગુમાવી છે. જાનકી અમ્માની ગાયકીએ પેઢીઓને મંત્રમુગ્ધ કરી દીધી હતી. જાનકી અમ્માની 6 દાયકાથી વધુની શાનદાર કારકિર્દી રહી છે. રશિયાના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં યુક્રેનિયન હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય 3 ઘાયલ થયા છે. રશિયાના સમારા ક્ષેત્રના ગવર્નર ફેડોર રિશેવે જણાવ્યું હતું કે હુમલામાં ઇમારતો તેમજ એક અજાણ્યા ઔદ્યોગિક સંકુલને નુકસાન થયું છે. દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રાલયે આજે કહ્યું હતું કે તેણે ઓડિસા અને ચોર્નોમોસ્કના યુક્રેનિયન બંદરો પર હુમલો કર્યો હતો. યુક્રેનિયન અધિકારીઓએ હજુ સુધી આ દાવાઓ ઉપર કોઈ ટિપ્પણી કરી નથી. લંડનના લોર્ડ્સ ખાતે યજમાન ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી એકમાત્ર મહિલા ટેસ્ટ મેચમાં ભારતે ત્રીજા દિવસે છેલ્લા મળેલા અહેવાલ મુજબ તેમના બીજા દાવમાં 347 રનને 7 વિકેટ ગુમાવી હતી. ગઈકાલે ઇંગ્લેન્ડ તેના પ્રથમ દાવમાં 170 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પાછલા અઠવાડિયામાં બાંગ્લાદેશમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 44 લોકોના મોત થયા છે. બાંગ્લાદેશના આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પૂરથી આશરે 2,67,000 પરિવારો પ્રભાવિત થયા છે. રાતોરાત ભારે વરસાદથી રાજધાની ઢાકાના કેટલાક ભાગો ડૂબી ગયા છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. સેના, નૌકાદળ અને વાયુસેના સ્થાનિક એજન્સીઓ સાથે મળીને અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત કામગીરી હાથ ધરી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે કહ્યું કે દેશના સમાજ સુધારકોના મહાન વારસાનું સન્માન કરવું અને તેનું જતન કરવું એ દરેક નાગરિકની ફરજ છે. શ્રી રાધાકૃષ્ણને નવી દિલ્હીના દ્વારકામાં મન્નમ આંતરરાષ્ટ્રીય સેન્ટર ખાતે સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની મન્નાથ પદ્મનાભનની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. એ પ્રસંગે તેમણે આ વાત કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ GFS ગેલેક્સી પર થયેલા હુમલાની ટીકા કરી. અમેરિકાએ આજે સવારે ઈરાન પર નવા હવાઈ હુમલા શરૂ કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સામૂહિક વૃક્ષારોપણ, એક જ દિવસમાં 1.25 કરોડ છોડનું વાવેતર કરાયું. અમેરિકા, બ્રિટન અને 12 અન્ય પશ્ચિમી અને એશિયન દેશોએ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના વ્યાપક દાવાઓને ગેરકાયદેસર જાહેર કર્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.